તારીખ 12/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 134 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 41
વર્તમાન પર્યાય છે એના પર અનાદિનું લક્ષ છે. જ્ઞાન પર્યાયમાં પણ જે જ્ઞાનમાં ગુણ જણાય છે રાગાદી ગુણ અથવા પર એના ઉપર લક્ષ જાય છે, પણ તેના ઉપર લક્ષ થતું નથી. કહો ઉદાહરણ કહો અથવા ગુણનું લક્ષ કહો, એ બધું પર્યાય લક્ષના કારણે છે.
પર્યાયનું લક્ષ એટલે વર્તમાન અવસ્થા જેવડો હું, જેટલો જ હું, જેવો જ હું, એવું જે માત્ર પર્યાયનો હું પણ અનુભવ, તેને છોડાવીને પછી ગુણ ગુણીના ભેદનું લક્ષ છોડાવ્યું છે. શુદ્ધાત્મામાં પણ અભેદ સ્વરૂપમાં જે ગુણભેદો છે એનું પણ લક્ષ છોડાવ્યું છે, એટલે કે ગુણ ભેદ છે એનું અવલંબન પણ છોડાવ્યું છે. લક્ષ છે એનું અવલંબન છે, જેનું લક્ષ છે તેનું અવલંબન છે, એમ છે ખરેખર. એટલે આત્મામાં અનેક ગુણ છે, અનેક ગુણરૂપ વિશિષ્ટતાઓ છે, તેનું પણ લક્ષ છોડાયું છે. જુદી જુદી વિશિષ્ટતાઓ, જુદા જુદા ગુણો, એ પણ અભેદ અનુભવમાં લક્ષ કરવા યોગ્ય નથી. ગુણ ભેદો અથવા વિભિન્ન ગુણો વસ્તુના પોતાના સ્વસ્થાનમાં ભલે હો, ગુણના સ્થાનમાં ગુણ ભલે હો, શક્તિઓ અનેક શક્તિઓ પણ ભલે હો, પણ તે શક્તિઓને ભિન્ન ભિન્નપણે એના સ્વરૂપને જોવામાં રોકાવવું, ભિન્ન ગુણોના સ્વરૂપને જોવામાં રોકાવવું, એમાં આખી વસ્તુનું અભેદ અવલંબન આવતું નથી અને એક રાગનો વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય છે, એવું એક દૂષણ ઊભું થાય છે. એમાંથી પરપદાર્થના લક્ષ્ય અને પરપદાર્થના અવલંબને રાગ થાય જ, એ તો સમજાવવાનું રહ્યું જ નહીં. અહીંયા તો જે ગુણ ત્રિકાળ છે એ ગુણનો જુદો ભેદ પડે તો પણ રાગની ઉત્પત્તિ થાય એવી એક કુદરતી પરિસ્થિતિ છે. રાગ ઉત્પન્ન થવાના કારણો જો વિચારવામાં આવે તો મૂળમાં અહીં સુધી એ કારણ લંબાય છે. અનેક પ્રકારના બાહ્ય પદાર્થો અને પાંચ ઇન્દ્રિયોના વિવિધ વિષયોના અવલંબને તો રાગ થાય જ, અને તે તો બધા અશુભ રાગના પ્રકારમાં છે. ત્યાંથી ચાલીને દયાદાનના જે વિષયો છે અથવા શુભરાગના જે વિષયો દેવ ગુરુ અને શાસ્ત્ર છે, તે પણ બધા પરપદાર્થના અવલંબને રાગની ઉત્પત્તિ થાય જ, એમાં રાગની ઉત્પત્તિ નહીં થવાનો પ્રશ્ન નથી. તેથી સ્વાશ્રય મોક્ષ છે એમ કહ્યું છે. પરાશ્રય તો ચાર ગતિ છે, પર આશ્રયના ફળમાં તો ચારે ગતિના પરિણામ છે, પછી સામે સાક્ષાત પરમાત્મા હોય પરદ્રવ્ય રૂપે તો પણ એમના લક્ષ્ય ને એમના આશ્રયે એનું ફળ, એ આશ્રયનું ફળ ચાર ગતિમાં એની એક ગતિ છે, પછી ભલે દેવ ગતિમાં જાય મનુષ્ય ગતિમાં જાય છે પણ એ ચાર ગતિનું કારણ. અને ચારે ગતિને પરમાર્થે દુર્ગતિ કહી છે. અંદરો અંદર ભલે ભેદ શુભ ને અશુભના છાંટ્યા હોય પણ ચારે ગતિને પરમાર્થે દુર્ગતિ કહી છે, કેમ કે ચારે ગતિમાં દુઃખ છે, કોઈ ગતિમાં સુખ છે એમ નથી. દેવગતિમાં જન્મે ત્યારે એને પ્રગટ દુઃખ નથી અનુભવાતું પણ મરે ત્યારે એને ઘણું દુઃખ અનુભવાય છે. એ તો સંયોગનું ને વિયોગનું કારણ છે, જેમ સંયોગમાં હરખ થાય ને વિયોગમાં દુઃખ થાય એવું કારણ છે. કેમ કે ત્યાં તો કુમાર અવસ્થામાં જન્મ છે, મનુષ્યને તિરિંચ ને નારકીની જેમ નથી પણ સીધી જ કુમાર અવસ્થા છે અને ઠેઠ સુધી કુમાર અવસ્થા જ રહે છે. કોઈને બાળકપણું કે જરાપણું ગડપણ આવતું નથી, ત્યાં સીધી જ કુમાર અવસ્થામાં ત્યાં ઉત્પન્ન થવું થાય છે અને એ કાળે કોઈ અશાતા ઉપજતી નથી. ખાલી શૈયા હોય છે, પલંગ હોય છે, ત્યાંથી જેમ કોઈ આળસ મરડીને બેઠો થાય એ રીતે એકદમ કુમાર અવસ્થામાં તે હાસ્યની સાથે જ એનું ત્યાં આવવું થાય છે. જીવનું વૈક્રિય શરીર સિદ્ધ કુમાર અવસ્થાનું ધારણ કરે છે અને એનેથી નીચેના પુણ્યવાળા દેવો એ વખતે એનું સ્વાગત કરે છે. એના જે ચાકર જેવા હોય છે, હિન પુણ્યવાળા હોય છે, નોકર જેવા ગણાય છે એવા દેવયોનિના જ બીજા જીવો એનું સ્વાગત કરે છે. સ્વાગત કરે છે એટલે આપણે કેમ સામયું કરે છે એમ, વાજાને નૃત્યને બીજું ને ત્રીજું ને એવું બધું ધમાલ ચાલે એને કાંઈ ખ્યાલ આવે નહીં કે આમાં દુઃખ શું ચીજ છે. મરણની આકુલતા એને બહુ આકરી છે, કેમ કે જન્મતા જ એને મિથ્યા દ્રષ્ટિ દેવોની વાત થાય છે. જન્મતા જ એને એટલી બધી ચીકણા રસથી સુખ અને સુખની કલ્પના અને ઉત્સાહની કલ્પનામાં એટલું રાચું થાય છે કે દેહ છૂટવાના પહેલા છ મહિના જ એને ખ્યાલ આવે છે અને તરત જ એને એનું આર્ત ધ્યાન શરૂ થઈ જાય છે. કેમ કે આએ સારું ફર્નિચરવાળું ઘર છોડીને જવું ગમે નહીં, ત્યાં એ વૈભવ છોડીને કેમ જવું ગમે. એને દુર્ગતિ ભગવાને કહી છે. પર દવાઓ દુગઈ, પરદ્રવ્યને આશ્રિત દુર્ગતિ થાય છે અને એ પરદ્રવ્યમાં તમામ પરદ્રવ્યનો સમાવેશ છે, એમાં કોઈનો અપવાદ નથી. સાક્ષાત પરમાત્માનો પણ એમાં અપવાદ નથી, પોતે નથી રાખ્યો. કહ્યું તો ભગવાને ને, જાહેર કર્યું તો ભગવાને, પ્રસિદ્ધ કર્યું તો એમની વાણીમાં, એમણે પોતાનો પણ અપવાદ નથી રાખ્યો. એમ નથી કહ્યું કે મારા સિવાય બીજાનો આશ્રય કરશો તો દુર્ગતિ થશે, એક મારો આશ્રય કરો. મામ એકમ શરણમ વ્રજ, આમ આવે છે ગીતામાં, એક મારા શરણને તો અંગીકાર કર. અધ્યાત્મમાં તો એમ ઉતારે પોતાના સ્વરૂપને તો શરણને તો અંગીકાર કર. એ તો બધા રાગનું કારણ છે એટલે ચાર ગતિનું કારણ છે તમામ પરદ્રવ્યો, પણ સ્વદ્રવ્યમાં પણ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદનું લક્ષ્યને આશ્રય રાગનું કારણ છે. આટલો પ્રતિબંધ તો સ્વદ્રવ્યના આશ્રયને વિશે છે, તો પરદ્રવ્યના આશ્રય માટે તો કોઈ ચર્ચા કરવાનું સ્થાન રહેતું નથી. કે પરદ્રવ્યનો આશ્રય રાગનું કારણ ન થાય. જ્યારે સ્વદ્રવ્યમાં પણ શરતી આશ્રય છે કે એક અભેદ દ્રવ્યનું અવલંબન એ જ વિતરાગ ભાવનું કારણ છે, અને એ પદાર્થના પર્યાય ભેદો અને ગુણ ભેદોનું અવલંબન પણ જ્યાં રાગનું જ કારણ છે, ત્યાં પછી પરદ્રવ્યની કથા શું કરવી? એની તો કોઈ લાંબી માંડવા જેવી રહેતી નથી. એ વિશે છે આયા. સ્વદ્રવ્યમાં પણ સ્વદ્રવ્યના ભેદ 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 લક્ષ્ય રાગ છે, અભેદના લક્ષ્ય રાગ નથી. આટલી શરત છે. અભેદ સ્વદ્રવ્યના લક્ષ્ય અથવા અભેદ સ્વદ્રવ્યના આલંબને વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યમાં રહેલા પર્યાય ભેદો અથવા ગુણ ભેદો એ કોઈ પણ ભેદના આલંબને અથવા લક્ષ્ય રાગની ઉત્પત્તિ થાય છે. થયા વિના રહે જ નહીં, એ વસ્તુ વિજ્ઞાન છે. અવલંબન એટલે શું? કે આવો એક ગુણ મારામાં છે એમ ભેદ પડે છે. આવો એક ગુણ, જ્ઞાન નામનો ગુણ મારામાં છે, સુખ નામનો ગુણ મારામાં છે. જ્ઞાનનું લક્ષણ જુદું, સુખનું લક્ષણ જુદું, એવો જે ભેદનું અવલંબન છે એ રાગ અને વિકલ્પને ઉત્પન્ન કરે છે. જ્યારે પદાર્થને ઓળખવાનો પ્રસંગ છે ત્યારે ભલે એવા ભેદ વિકલ્પો હો, પણ એ ઓળખવાનું સ્ટેજમાં ઓળખાણની વિધિ પૂરી થાય ત્યારે પછી એવા ઓળખવા માટેના જે ભેદ વિકલ્પો છે એનું પ્રયોજન નથી, એની આવશ્યકતા નથી. જ્યારે કિંમતી હાર પહેર્યો હોય ત્યારે અંદર કેટલા નંગ છે અને કેટલી કિંમત છે એના વિચારમાં રોકાય તો આનંદ આવે નહીં, અને આનંદમાં રોકાય તો ઓલો વિચાર ના આવે. આ અનુભવથી એનું પ્રમાણ છે. 100 રૂપિયે 1 કિલો મીઠાઈ બદામની પિસ્તાની બનાવડાવી હોય, એ શું ભાવ છે કે 120 રૂપિયે કિલોનો ભાવ છે. હવે જ્યારે ખાવી હોય ત્યારે ખાવાના આનંદમાં એને રહેવું પડે, રહેવું જોઈએ. એમાં આમાં કેટલી બદામ વાપરીને કેટલું ઘી વાપર્યું છે એના વિચારમાં જાય તો એને આનંદમાં અંતરાય પડે. અભેદના અવલંબને આનંદનો ભોગવટો શક્ય છે. બહારમાં પણ જો એમ છે તો અંદરમાં તો એ પ્રશ્ન રહેતો નથી. આ સિદ્ધિ અનુભવથી સમજાય એવો વિષય છે. સ્વદ્રવ્યના આશ્રયે વિતરાગ ભાવ થાય છે તો પણ એમાં આટલી શરત છે કે સ્વદ્રવ્યના ગુણ પર્યાયના ભેદો એ માત્ર ઓળખવા સુધી જ ભેદનો ઉપયોગ છે. ઓળખાયા પછી એ ભેદનો ઉપયોગ કાર્યકારી નથી, સાધક નથી પણ બાધક છે. સાધક તો નથી પણ બાધક છે. એટલે સમજાવતી વખતે જ એમ કહે છે કે દ્રવ્યગુણ પર્યાયનું જ્યારે જ્ઞાન કરાવીએ છીએ આત્માના વિષયમાં, ત્યારે પર્યાયનું લક્ષ પહેલાં છોડાવીને ગુણગુણીના ભેદનું પણ લક્ષ છોડાયું છે. એ રીતે પ્રથમથી જ સમજાવવામાં આવે છે, કેમ કે આ રીતને વિધિનો વિષય છે ને. એટલે ગુણ છે એ આખા અખંડ સ્વભાવનો એક અવયવ છે. સ્વભાવ છે તે અવયવી છે અને ગુણ એનો એક અવયવ છે. સ્વભાવ અનંત ગુણ વિશિષ્ટ છે અને ગુણ તે એક એક એની વિશેષતાઓ છે. અનંત વિશિષ્ટતાઓમાં એની પ્રત્યેક ગુણ તે એની એક એક વિશિષ્ટતા છે. એમ ગુણ અને ગુણી ગુણી કહે છે, એને ગુણવાન હોય તેને ગુણી કહે છે, જે બધા ગુણો વાળું છે તે સ્વભાવ ગુણી છે, સ્વભાવ અને સ્વભાવવાન એવી રીતે છે. એમાં બધાનો એક સરખું નથી, ઉગ્રતા હોય છે એને સિદ્ધ જ આવે છે, કોઈને પહેલા વિકલ્પ ઉપડે છે. એક સોગાનીજીની ચર્ચામાં એ વાત લીધી છે કે આત્માનું ધ્યાન કરવું ત્યારે પહેલા સોહમ 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 એવો એક વિકલ્પ કરવામાં આવે છે, તો એવો વિકલ્પપૂર્વક ધ્યાન થાય છે. એમાં તો ગુણગુણી ભેદ નહીં, સોહમ તે હું તે હું, પણ તે ને હું એટલો ભેદ છે એમાં. એ પ્રશ્ન ઉઠાવ્યો છે. ધ્યાન એટલે એકાગ્રતા, એકાગ્રતા કરવા પહેલા આવો વિકલ્પ થાય તો કે એવો મંદ પુરુષાર્થ હોય ત્યારે વિકલ્પ ઉપજે. વિકલ્પનો નિયમ આ છે, મોક્ષ માર્ગી જીવને, સાધક જીવને વિકલ્પનો નિયમ શું છે કે મોક્ષ માર્ગી જીવ સતતપણે સહજપણે નિરંતર પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં વર્તી જ રહ્યા છે, ક્યારેય નથી એને સ્વરૂપનો પુરુષાર્થ એવું નથી. એ પુરુષાર્થના માં શું છે કે સ્વરૂપનું અવલંબન છે. સ્વરૂપના મંદ અવલંબનના પુરુષાર્થમાં વિકલ્પની ઉત્પત્તિ થાય છે, તે જ પુરુષાર્થમાં તીવ્રતા આવે છે ત્યારે વિકલ્પનો અભાવ છે ને વિતરાગ ભાવે અનુભવ થાય છે. એમ વિકલ્પનું ને રાગના અંશનું ઉત્પન્ન થવાનું કારણ મોક્ષ માર્ગી જીવને માત્ર મંદ પુરુષાર્થ છે. પુરુષાર્થની મંદતા એ રાગની ઉત્પત્તિનું કારણ છે. એ જ પુરુષાર્થ તીવ્રતાને ધારણ કરે ત્યારે રાગ ઉત્પન્ન થવો બંધ થઈ જાય છે. રાગ ઉત્પન્ન નથી એટલે રાગનો અનુભવ નથી, પછી હોય એનો અનુભવ હોય ને ન હોય એનો અનુભવનો સવાલ રહેતો નથી. એટલે એમાં વ્યક્તિગત જુદો જુદો વિષય છે. સમજાવવામાં તો ક્રમ પીડ્યા સિવાય શી રીતે સમજાવે, જ્યારે સમજાવવું છે ત્યારે તો ક્રમે ક્રમે જે પ્રોસેસ જે પ્રકારે છે એ પ્રોસેસને સમજાવતા એના જે તબક્કા છે એ સ્ટેજવાર સમજાવવામાં આવે છે. તેથી કહે છે કે પર્યાયને અંતરમાં વાળ અને સાથે જે ગુણ ગુણીના ભેદ છે તેને તિરોધાન કરી દે, અદ્રશ્ય કરી દે, ઢાંકી દે એમ કહેવાય છે. ગુણ પર્યાયનો નાશ નહીં થાય, પર્યાય પર્યાય પણ એ રહેશે, ગુણ ગુણ પણ એ રહેશે, અને એવું જે પ્રત્યેક પર્યાયનું વ્યતિરેકપણું છે, જુદા જુદાપણું છે, એનો ભેદ છે. પ્રત્યેક ગુણનું સ્વતંત્ર સ્વરૂપ છે તે તેનો જુદો ભેદ છે, એક ગુણથી બીજા ગુણનો ભેદ છે. એ ભેદ ભેદમાં ભલે રહે પણ તારા જ્ઞાનમાં શ્રદ્ધાનમાં અવલંબનમાં એને તું ઢાંકી દે એમ કેવું છે, ગૌણ કરી દે, ઢાંકી દે, એનું લક્ષ ન હોવું જોઈએ. એનું જ્ઞાન ભલે રહે પણ એનું લક્ષ ન હોવું જોઈએ. આમ છે, જ્ઞાન હોવું એક વાત છે, લક્ષ હોવું બે બીજી વાત છે. લક્ષ તે પણ જ્ઞાનનો જ પર્યાય છે, તો પણ લક્ષ વિનાનું જ્ઞાન પણ સંભવિત છે અને લક્ષ સહિતનું જ્ઞાન પણ સંભવિત છે. બે રીતે જ્ઞાન થાય છે. જ્યારે ભગવાન આત્મા અનુભવમાં આવે છે ત્યારે એ આત્માનું લક્ષ નથી. આ ટ્રાફિકમાં લ્યો ને, ટ્રાફિકમાં પસાર થાય છે ત્યારે સેંકડો માણસો અને સેંકડો વાહન સામા મળે છે, કેટલી સાયકલો, કેટલી મોટરસાયકલો, કેટલા ગાડીઓ, કેટલા માણસો સામા મળે છે, ગાડા લારી, પણ લક્ષ નથી. જેને ઝડપથી આગળ નીકળી જવું છે, પસાર થઈ જવું છે એ ટ્રાફિકમાંથી, એને જ્ઞાન થાય છે. જો જણાય નહીં તો એક્સિડન્ટ થયા વિના રહે નહીં. એટલે જણાતું નથી એમ તો કહી શકાશે નહીં, અને છતાં એનું લક્ષ નથી એ વાત નક્કી છે. એને પૂછો ઘોઘા દરવાજેથી ખાર દરવાજે પહોંચ્યા પછી કે કેટલા હામા મળ્યા, એ કાંઈ અમારું લક્ષ ન કહે. અમારે તો જલ્દી આ બાજુ આવવું હતું એટલે એ કોઈ અમારું લક્ષ હતું અને એમ લક્ષ વિનાનું જાણવું થાય છે. જ્ઞાન રહેવું એક વાત છે, લક્ષ રહેવું બીજી વાત છે. દ્રવગુણ પર્યાયના ભેદોનું જ્ઞાન હોવું એક વાત છે, અને દ્રવગુણ પર્યાયના ભેદોનું લક્ષ હોવું તદ્દન બીજી વાત છે. અને એ આવડે છે જીવને પાછું, નહીતર તો એમ પૂછે કે લક્ષ કેવી રીતે ઉડાડવું. એ કહ્યું ને કે એને તું ગુણ ગુણીનો આ ભેદ છે તેને તેવો ધ્યાન કરી દે, લક્ષમાંથી એને ઉડાડી દે, એમ કેવું છે, અદ્રશ્ય કરી દે એટલે ઉડાડી દે, તમે એને લક્ષમાંથી ઉડાડી દે. એ કેમ કરવું એમ પ્રશ્ન કરે તો અસ્થાને પ્રશ્ન છે, એ કરે જ છે અને આવડે જ છે. જેવી રીતે એ બહારમાં લક્ષ વગર ચાલે છે એમ અહીંયા પણ લક્ષ વગર એ પ્રણમી શકે છે. જ્ઞાન ગમે તેટલાનું અનંતનું હોઈ શકે છે, એમાં કાંઈ સવાલ નથી. લક્ષ કરવાની જરૂર નથી, જેનું જેનું જ્ઞાન થાય તેનું લક્ષ કરવું જોઈએ, એમ કાંઈ સવાલ નથી. આ માણસ નથી કહેતા, ભાઈ આપણે બધા મળ્યા એમાં ઘણા માણસો હતા એટલે આપણે મળ્યા હતા ખરા, પણ હું ભૂલી ગયો છું કે તમે આપણે મળ્યા હતા કે નહીં, અથવા ઓળખાણ આપી હોય ને ભૂલી જાય છે. કેમ કે એ વખતે લક્ષ બીજું હોય, એને ઉપચારથી મળી લીધું હોય, આ ઠીક છો, કેમ છો, કેમ છો, જય 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 પતિ પૂજા, બને છે કે નહીં. લક્ષ વગરની જેટલી ક્રિયા થાય છે એમાં એક તો રસ રહેતો નથી, એ રસવિહીન પ્રક્રિયા છે જ્ઞાનની. પરપદાર્થનું, રાગનું અથવા ગુણભેદનું, પર્યાય ભેદનું લક્ષ ન રહે ત્યારે એનો રસ રહે એ પ્રશ્ન પણ રહેતો નથી, સાથે સાથે એનો રસ નથી ઉપજતો. એટલે ભેદનો રસ છે એ પણ એમાં ઉપજતો નથી. આચાર્ય દેવોએ અનેક શક્તિઓનું વર્ણન કર્યું, આત્માના અનેક ગુણધર્મોનું વર્ણન કર્યું. આ 47 નયોમાં અનેક એના ગુણધર્મોનું, ગુણો અને ધર્મો એ બધું ક્યાંથી વર્ણન કર્યું કે જ્ઞાનમાં તો આવ્યું છે, જ્ઞાનમાં આવ્યા વિના એનું વર્ણન કેમ કરે. જ્ઞાનમાં આવવા છતાં એને અવલંબતા નથી ને એનું લક્ષ રાખતા નથી. જે એક સ્વભાવ, અભેદ સ્વભાવ, અખંડ સ્વભાવ છે, જેનું લક્ષ કરવા યોગ છે, એના લક્ષને છોડ્યા વિના એ બધું ચાલે છે. જેટલા ભેદોનું વર્ણન ચાલે છે એ પણ અભેદને લક્ષે ચાલે છે. ભેદનું વર્ણન અભેદને લક્ષે, ભેદનું વર્ણન ઠીક. ભેદ અને અભેદ પ્રતિપક્ષ હોવા છતાં, ભેદ અને અભેદ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં ભેદનું વર્ણન ઉપયોગ દઈને કરવું પડે છે. ભેદનું વર્ણન કરે ત્યારે તો ઉપયોગ આપવો પડે છે કે આવો ગુણ છે, આવો ધર્મ છે, આવો નય છે, છતાં અભેદને લક્ષે ચાલે છે. અભેદને લક્ષે ચાલે છે એટલે એની જે મોક્ષ માર્ગની પરિસ્થિતિ છે એ મટતી નથી, અને જેટલો ભેદ વિકલ્પ ઉપજે છે એટલો રાગ થાય છે, જેટલો ભેદ પડે છે એટલો રાગ થાય છે, એ રાગ કાર્યકારી રહેતો નથી, કેમ કે લક્ષ નથી એનું. આમ છે, એનો દ્રષ્ટાંત બહુ સારો એ છે કે વ્યાપારમાં નફો કરવાનું પ્રયોજન છે, પછી ખરીદીનો પ્રસંગ હોય માલની કે માલના વેચાણનો પ્રસંગ હોય, બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે. ખરીદવાની પ્રક્રિયા જુદી છે, વેચવાની પ્રક્રિયા જુદી છે. વેચતી વખતે એમ છે કે કેમ વધુ ને વધુ કિંમત હું લઉં, ખરીદતી વખતે એમ છે કે કેમ ઓછામાં ઓછી કિંમતે હું ખરીદું. લક્ષ્ય બેમાં એક જ છે. જુદા જુદા ભેદે વ્યાપાર થતો હોવા છતાં લક્ષ્ય તો સળંગ એક જ રહે છે. એમ કોઈ પણ ઉદય ભાવે, કોઈ પણ ઉદયમાં જ્ઞાનીની પ્રવૃત્તિમાં જ્ઞાનીનું લક્ષ્ય ફરતું નથી. એ લક્ષ્ય કરાવવા માટે પ્રથમથી જ એને સમજાવવામાં આવે છે કે ગુણ પર્યાયના ભેદો છે, એને ગૌણ કરવાના હોય છે, એને લક્ષ્યમાંથી એકવાર છોડી દેવા પડે છે. સમજવાના કાળમાં જે ગુણ પર્યાયના ભેદોથી સમજાવવામાં આવ્યા હતા તે જ ભેદોને કેટલા ગૌણ કરવા પડે કે અદ્રશ્ય થાય એટલા ગૌણ કરવા પડે. તિરોધાન કરવું એટલે ઢાંકવું, કેટલી હદે ઢાંકવું કે અદ્રશ્ય થાય એટલી હદે ઢાંકવું, એટલે જુદા જુદા શબ્દો લીધા છે. તિરોધાન કરી દે, અદ્રશ્ય કરી દે, ઢાંકી દે એમ કહેવાય છે. કેમ કે એનું લક્ષ્ય કરવાનું નથી, એનું અવલંબન લેવાનું નથી. એ દરેક વિષયમાં એમ જ છે. કોઈ પણ અપરિચિત માણસના પરિચયમાં જતી વખતે તે વ્યક્તિની કેટલી કેટલી વિશિષ્ટતાઓ છે એનો ખ્યાલ કરવામાં આવે છે. એના રંગરૂપથી માંડીને એના પ્રકૃતિ સ્વભાવનો બધો પરિચય કરવામાં આવે છે. પરિચય કરવામાં આવે છે ત્યારે એ બધા ભેદોનો વિચાર ચાલે છે. પરિચિત થયા પછી તેના જ્ઞાન અર્થે તેનું નામ લેવું પર્યાપ્ત છે. તેના જ્ઞાન માટે તેનું નામ પડે ત્યાં તેનું જ્ઞાન થાય. કોઈ એના ભેદોમાં વિચારમાં એની વિશિષ્ટતાઓ, તે વ્યક્તિની વિશિષ્ટતાઓ કેટલી કેટલી છે એના ભેદોના વિચારમાં જવાનો કોઈ પ્રોસેસ થયા વિના, જ્ઞાનમાં એનો પ્રોસેસ થયા વિના નામ લેતા જે જ્ઞાન પૂરું થાય છે તેને અભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એવું જ ગુણ પર્યાયના ભેદોથી આત્માનો પરિચય કરાવ્યો ત્યારે એક આત્મા નામનો શબ્દ પડે ત્યારે આખો આત્મા જ્ઞાનમાં ખડો થવો જોઈએ. ગુરુદેવ શ્રીની જે ગંભીર શૈલી હતી એમાં આ એક પ્રકાર હતો. વ્યાખ્યાન શરૂ કરે ત્યારે અહીંથી બહુભાગ શરૂ કરતા કે આ આત્મા છે ત્યાંથી શરૂ કરે. એક શબ્દ તો આટલો જ છે કે આ આત્મા છે, એ આત્મા છે એમાં આખો આત્મા એના જ્ઞાનમાં ખડો થાય છે. વક્તાના જ્ઞાનમાં અભેદ આખો આત્મા ખડો થાય તો શ્રોતાના જ્ઞાનમાં પણ એમ થવું જોઈએ, તો વક્તા શ્રોતાની સંધિ મળે છે. નહીંતર વક્તા કહે છે કાંઈક ને શ્રોતા સાંભળે છે કાંઈક બીજું, એમ થઈ જાય છે એની અંદર. પણ તે પછી ઘણી રહી ગઈ છે. વ્યાખ્યાન શરૂ થાય તો કેવી રીતે થાય છે એ જોઈએ. અહીંથી શરૂ કરતા તો સેંકડો વાર માર્ક કરેલી આ વાત છે, ખ્યાલમાં લીધેલી વાત છે કે કેવી રીતે શરૂ કરે છે, શું આવે છે જ્ઞાનમાં. પહેલા જ નિજ પદને જ્ઞાનમાં સ્થાપે છે. એ જ્ઞાનમાં ઉપયોગપૂર્વક નિજ પદને સ્થાપ્યું પછી તેના વિષયનું કથન, તેના ગુણોનું, તેની પર્યાયનું, પર્યાયમાં વિકાર અને અવિકારનું, તે વિકારના નિમિત્તોનું જેટલું કોઈ કથન ચાલે તે બધામાં આ આત્મા આવો છે એ વાત રાખીને ચાલે છે. અને એ રાખીને ચાલે છે એના પણ ઘણા સંકેત ભાષામાં વિભિન્ન રીતે આવેલા છે. તો એ લક્ષે ચર્ચા કરીએ ત્યારે ખ્યાલમાં આવે કે આ કેટલી ખૂબીઓ છે. પ્રવચન માટે જે કાંઈ કરવું પડે એ કરવાની તારી તૈયારી હોવી જોઈએ. આ તો તારે કરવું નથી એટલે એમ કે છે તો પહેલા શું કરવા ભેદ પાડ્યો? પહેલા ભેદ પાડવો આવશ્યક હતો, સમજાવતી વખતે ભેદ પાડવો આવશ્યક હતો. પણ એ ભેદ પાડ્યો ત્યારે જ એમ સમજાવ્યું તું સાથે સાથે કે આ ભેદને અભેદમાં અંતરલીન કરવાનો છે, અને અભેદમાં ભેદ અંતરલીન છે માટે એને અંતરલીન કરવાનો છે, નથી ને અંતરલીન કરવાનો છે એમ પણ પ્રશ્ન નથી. એ સીધી વાત છે. શું કહે છે કે વસ્તુ જે દ્રવ્ય છે એ અભેદ દ્રવ્ય, વસ્તુ જે અભેદ દ્રવ્ય છે ચેતન દ્રવ્ય છે, અને ચૈતન્ય તે એનો ગુણ છે, એવા ગુણને ગુણીના ભેદને પણ ઢાંકી દે અને એક અભેદને લક્ષમાં લે. ચૈતન્યના ભેદને પણ અંતરલીન કરી દે. મૂળ ગાથામાં એ શબ્દ પડ્યો છે, ટીકા કરી છે આચાર્ય મહારાજે, ત્યારે એને અંતરલીન કરવો, પર્યાયને ગુણ ગુણમાં સંક્ષેપ આવીને જ્ઞાનમાં, પર્યાયના જ્ઞાનને ગુણના જ્ઞાનમાં સંક્ષેપ કરીને અને ગુણના જ્ઞાનને દ્રવ્યમાં સંક્ષેપ કરીને અંતરલીન કરીને એવી ભાષા વાપરી છે. એક અભેદ દ્રવ્યનું જ્ઞાન કરવું, અવલંબન કરવું, એક અભેદને લક્ષમાં લેવો. આ સોનાની તો બધાને પરિચય છે ને, સોનું એક એવી ચીજ છે બધા સમજે છે, ભલે પરખ ન હોય તો તે, કે સોનું એટલે લોઢું નહીં, અને સોનું એટલે તાંબુ પિત્તળ ને એલ્યુમિનિયમ નહીં, કોઈ ધાતુ નહીં. પિત્તળ ભલે સોના જેવું દેખાતું હોય તો પણ ક્યાં સોનું ને ક્યાં પિત્તળ, સોના ને પિત્તળ વચ્ચે બહુ મોટો આંતરો કિંમતની દ્રષ્ટિએ ગણવામાં આવે છે. હવે સોનું એમ કહેતા એનું અભેદ જ્ઞાન થાય છે કે એના ભેદોમાં જવું પડે છે કે કાંઈ નહીં. નામ પર્યાપ્ત છે, પરિચિત ચીજમાં નામ પર્યાપ્ત છે, એમ પરિચય જે કરવાનો છે એમાં ભેદ વિલીન થઈ જાય, ભેદ અંતરલીન થઈ જાય, એટલે હદે સ્વવસ્તુનો, નિજ વસ્તુનો પરિચય કરવામાં આવે તો એને લક્ષ અભેદનું રહે છે. ભેદોનું જ્ઞાન થાય તો પણ અભેદનું લક્ષ પછી છૂટતું નથી. એટલી હદે અભેદને અભેદપણે લક્ષમાં લેવો જોઈએ, અનુભવમાં લેવો જોઈએ, વેદનમાં લેવો જોઈએ. એ અભેદનો રસ હોય તો એ પરિણામ આવે છે. ભેદરસમાં રોકાતા ભેદના રસવાળાને એ પરિણામ આવતું નથી. તેથી ભેદ છોડાયો છે એટલું જ નહીં, અનાદિતનો જે ભેદનો રસ છે તેને પણ છોડાયો છે. કેમ કે પકડ તો રસથી આવે છે, પકડ છે તો રસને લઈને છે. છે અભેદની વાત બરાબર છે. ભેદ અભેદ એવું સ્પષ્ટ નથી થતા. એટલું છે, મેં ત્રિકાલી સહજ જ્ઞાન સ્વભાવી ધ્રુવ પદાર્થ હું. વો પ્રતિક્ષણ જ્ઞાન રૂપ પરિણામન મેરા સહજ સ્વભાવ હૈ, જડ આશ્રિત પરિણામ જડકે હૈ. પૂજ્ય ગુરુદેવ કે ઈ સિદ્ધાંત કી ઘૂંટીને ઘૂંટીને ક્ષણિક પરિણામ કી ઓર કે વલણ કે રસ કો ફિક્કા કર દિયા હૈ. એક વાત છે, ભેદ શબ્દ નથી વાત કરતી, પણ પરિણામ તરફના વલણનો જે રસ હોય છે, વલણ એટલે આશ્રિત પરિણામ, આશ્રિત પરિણામ થાય છે અને એ પરિણામનો રસ છે માટે પરિણામ આશ્રિત પરિણામ થાય છે, એવા એવા રસને ગુરુદેવના ઉપરના સિદ્ધાંતે ફિક્કો કરી દીધો છે. વો સહજ સ્વ કે સિવાય કોઈ કાર્યમાં રસ નહીં આતા. એક સહજ સ્વ છે જે અનંત ગુણનું નિદાન છે, એનો એક અભેદ રસ છે, એ રસ અવિનાશી રસ છે. એ અવિનાશી રસની ધારા એ પદાર્થમાંથી ચૂવા કરે છે, બહુ પ્રકાશમાં એવો ભાષા લીધી છે. અભેદ અવિનાશી રસની ધારા ચૂવે છે, એનો પ્રવાહ ચાલુ રહે છે. એ જ્ઞાન ધારા છે, જ્ઞાતા ધારા કહે છે. બેનશ્રી પોતાની ભાષામાં એટલે જ્ઞાતા ધારા કહે છે. અતઃ જવાબાદી નહીં પહોંચને મેં વિલંબાદી આદિ કે હોને મેં મેરી ઓર કા ખ્યાલ ન કરના. તેથી પત્રનો તમને જવાબ કદાચ મળે ન મળે, મોડું થાય તો મારો વિકલ્પ કરશો નહીં. આપણે નથી કહેતા કે ભાઈ મારે જરૂરી કામે જવું છે, કદાચ તમારા પ્રસંગે ન પહોંચી શકું તો મને ક્ષમા કરજો, માફ કરજો. એમ કહે છે કે તમારી સાથે આ પત્ર વ્યવહાર છે, જવાબ મોડો મળે કદાચ ન મળે તો ક્ષમા કરી દેજો, મારો એ બાજુ બહુ ધ્યાન છે નહીં. અથવા તે પ્રસંગોને લંબાવવાનો અભિપ્રાય નહીં હોવાથી લખાઈ જાય તો લખાઈ જાય, નહીં તો કાંઈ નહીં એમ કરીને ન પણ લખાય તો એ બનવાનો સંભવ છે. રસની વાત કરી છે, પરિણામનો રસ, પરિણામની તરફનો વલણનો રસ, એને ગુરુદેવના સિદ્ધાંતે ફિક્કો કરી દીધો છે. ઠીક, મારા પરિણામમાં મેં વિતરાગતા પ્રગટાવીને એ રસ તોડ્યો છે, એમને ગુરુદેવના સિદ્ધાંતે આમ કર્યું છે. ઠીક, બહુ ભાષા બહુ ઘરગથ્થું એમની મારવાડી ભાષામાં લખે છે. ગુરુદેવ કે એ સિદ્ધાંત કી ઘૂંટીને, ઘૂંટીએ ઘૂંટીને એમ હિન્દીમાં ન બોલાય છે, આપણે એ કરીએ ઘૂંટીએ, એની ઘૂંટીને એમ કે જે ઘૂંટવા લાયક સિદ્ધાંત છે, એ ઘૂંટાય 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 ને એવો ઘૂંટાણો છે કે બીજો રસ ખલાસ થઈ ગયો છે એમ રહે છે. શું થાય છે, એટલે જે પહેલા દવા આપી દે પછી બીજી વિકૃતિ ન થાય ખોરાક ની, એ શરીરમાં પહેલા આ દવા રેડી છે, પછી બીજી બીજી જે કઈ ખોરાક વગેરે આવશે એની કોઈ વિકૃતિ ન
આવે.
સારો ઉપમા સારી લીધી છે, ઘરડા હોય ને, ઘરડા મૂકી ગયા હોય દાદા હો, એક ઔષધિ મૂકી જાય કે આ એક બાળકને પહેલા પાઈ દીધી, ગળથુથી ઔષધ રૂપે નથી હોતી ને, ગળથુથીમાં તો કોઈ બી ચીજ આપણે વાપરતા સિદ્ધાંત ની ગળથુથી મળી છે એમ કે છે. ઠીક, બાળકને તો ખબર નથી પડતી કે ગળથુથીમાં હું આપ્યું છે. આ ગળથુથી એવી છે સાદી, અનંત ચાલે છે, પછી એમાં બીજી કોઈ ગડબડ થતી નથી. એનો અંત ન થાય ને એમાં કોઈ બીજી અનેક પ્રકારના ઉદય ભાવોની પરિણામમાં ક્રિયાઓ થાય, પરિણામ ક્રિયાઓ, તો પણ આ ગળથુથી એવી મળી ગઈ હોય છે કે એ બધી નિષ્ફળ જાય. ઘૂંટીમાંથી તો આમ અર્થ એમ વાંચતો હતો, ઘૂંટી ઘૂંટીને કોન્સન્ટ્રેટ કરીને બનાવેલી ચીજ એટલી કોન્સન્ટ્રેટ કરી છે, એટલી તીવ્ર કરી છે કે બસ એ લઈ લીધી છે. પહેલા ઘૂંટી ઘૂંટીને સ્વરૂપ રસ એવો ઘૂંટી લીધો છે, જે અભેદનો સિદ્ધાંત છે એ ઘૂંટી ઘૂંટીને એવો ઘૂંટાઈ ગયો છે કે હવે પરિણામનો ભેદ છે એનો રસ આવતો નથી. પરિણામનું જ્ઞાન થાય છે પણ એનો રસ આવતો નથી કે આ મને આનંદ આવી ગયો, મને જ્ઞાન વધી ગયું, મને સ્વસંવેદન વધ્યું, મને ફલાણું થયું, એ કોઈ રસ આવતો નથી. એમ અવિકારનો રસ નથી આવતો, તો વિકારનો રસ આવવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આમ છે આ તો ત્રણ લોકના નાથની વાણી છે. આજે પરમાગમના રહસ્યભૂત પ્રવચન સાર ચાલે છે ને, પરમાગમના રહસ્યભૂત બાર અંગના સારરૂપ જે વાણી છે એ ભગવાનની દિવ્ય ધ્વનિના સારરૂપ છે એમ કહે છે. અનેક વાર તે કહ્યું છે કે અહીંયા જે કહેવાય છે દિવ્ય ધ્વનિમાં ભલે ગમે તેટલો વિસ્તાર આવ્યો છે પણ એનો સાર અહીંયા કહેવાય છે, જે મૂળ સારની વાત છે એ અનુભવ સિદ્ધપણે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બાર અંગનો સાર શું કે શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ, શુદ્ધોપયોગ થાય તે બાર અંગનો સાર છે. એ શુદ્ધોપયોગ કેમ થાય એની રીતને વિધિને કહેવામાં આવે છે, એટલે બાર અંગનો સાર કહીએ છીએ. આ તો ત્રણ લોકના નાથની વાણી છે. ભગવાન આમ કહેતા હતા સમવ શરણમાં, મહાવિદે ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ હતી ત્યારે ભગવાન આમ કહેતા હતા એમ કે છે. એ અમે જે ત્યાં સંસ્કાર લીધા છે એ અહીંયા પ્રસિદ્ધ કરવામાં, અનુભવથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યાં ફતેહમંદકુમાર કરીને એમનું નામ હતું, ફતેહમંદકુમાર, અને અધ્યાત્મનો ઘણો રસ હતો. શું ત્યાં ભગવાનની વાણીમાં અનેક વિધ વિષય આવે એમાં અધ્યાત્મ વિષય મુખ્યપણે આવે, બીજી દુનિયાભરની ના વિષયની વાતો આવી જાય, જેમાંથી આ બાર અંગની રચના થાય છે. અગિયાર અંગની ચૌદ પૂર્વની જે રચના થાય છે એ તો વાણીના અનંતમાં ભાગે છે. કેવળ જ્ઞાનમાં લોકાલોકનું જે ત્રણ કાળનું જ્ઞાન છે એના અનંતમાં ભાગે વાણીમાં પ્રસિદ્ધ થાય છે, એના અનંતમાં ભાગે અગિયાર અંગને ચૌદ પૂર્વની અંદર સંકલન થાય છે, વાણીમાં અક્ષરાત્મકપણે ગૂંથાય છે એના અનંતમાં ભાગે છે. અત્યારે તો એમાંથી બહુ ઓછું રહી ગયું છે, હજારમાં ભાગે સહસ્ત્રાંશ છે એના બધા, પણ છતાં સાર રહી ગયો છે, મૂળ જે બારે અંગનો સાર છે એ રહી ગયો છે. ત્યાં અધ્યાત્મનો ઘણો રસ હતો ભાઈ, સાંભળવા જતા હતા પણ અધ્યાત્મ વિષયનો રસ ઘણો હતો. એટલે અહીંયા મુખ્ય વિષય અધ્યાત્મનો ચાલ્યો છે. ત્યારે બેનશ્રીનો ગ્રંથ બહાર પડ્યો વચનામૃત, ત્યારે એ બોલ્યા છે કે આ દિવ્ય ધ્વનિ છે, ત્યાં એમને સાંભળ્યું છે ને પાછું અહીંયા અનુભવ સિદ્ધ કર્યો. અહીંયા આવીને જે સાંભળ્યું હતું, જે સંસ્કાર લઈને આવ્યા હતા, જે અધ્યાત્મ તત્વનો રસ લીધો હતો ત્યાં, એ અહીંયા અનુભવ સિદ્ધ કર્યો. એટલે એ બધું અંદરથી ચાલ્યું આવ્યું, ધારા ફૂટે. એટલે એમ કહે છે કે આ દિવ્ય ધ્વનિ છે, જે ભગવાનની જેવી દિવ્ય ધ્વનિનો જે વિષય છે એ જ આ વાણીનો વિષય હોવાથી દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. આ તો ત્રણ લોકના નાથની વાણી છે, અનંત કાળમાં જે નથી કર્યું આ જીવે ચાર ગતિમાં રખડતા અનેક ધર્મસ્થાનમાં જતા અને ધર્મની માનેલી પ્રવૃત્તિ કરવા છતાં પૂર્વના અનંતકાળમાં જે નથી કર્યું તેની વિધિની આ રીત છે. એ કઈ રીતે આ કાર્ય થાય છે એ વિધિ એ રીત અહીંયા આ ગાથામાં દેખાડવામાં આવી છે. કે જ્યારે મન દ્વારા વિકલ્પ દ્વારા સમજણ કરવાનો પ્રસંગ છે ત્યારે ભગવાન અર્યંત પરમાત્માના દ્રવગુણ પર્યાયના સ્વરૂપને તું ઓળખ, એવા જ દ્રવગુણ પર્યાય આ આત્માના છે એમ તું ત્યાંથી લક્ષને ફેરવીને પોતા ઉપર વાતને લક્ષમાં લે. મેળવણી કરતા, પોતાની સાથે મેળવણી કરતા ઉપયોગની દિશા પલટે છે. મેળવણી તો પોતાથી કરવાની છે ને, એટલે ત્યાં પરદ્રવ્ય ભલે દ્રષ્ટાંત રૂપે લીધું અર્યંતનું, છતાં મેળવણી પોતાના સ્વદ્રવ્ય સાથે કરવી છે. એટલે પોતાની સાથે મેળવણી કરતા ત્યાં ઉપયોગની દિશા પર તરફની છે એ પલટીને સ્વ તરફની દિશા કરાવી છે. એવી જે અંતર્મુખ થવાની વિધિ છે, રીત છે, એ અનંતકાળમાં આ જીવે રીત અને વિધિ પકડી નથી. જુઓ, આત્માનું સ્વરૂપ સાંભળવાનો પ્રસંગ નથી બીનો એમ ન કહ્યું. તને તીર્થંકર મળ્યા, સમવસરણ મળ્યું ને આત્માનું સ્વરૂપ તે સાંભળ્યું. જ્ઞાનીઓ મળ્યા અને આત્માનું સ્વરૂપ તે સાંભળ્યું. બાકી શું રહ્યું કે એ સ્વરૂપ ગ્રહણ કરવાની જે વિધિ છે, રીત છે, એ અનંતકાળમાં એ નથી કર્યું. સાંભળ્યું તો છે, સાંભળવા સુધીનું કાર્ય કર્યું છે. હે મુનિ થઈ ગયો, બહારમાં બાહ્ય પદાર્થને આશ્રય અનેક પ્રકારના વિધવિધ પ્રકારના વિભાવ ભાવોને છોડવા માટે ત્યાગમાં એ દિગંબર મુનિ થઈ ગયો. એટલો ત્યાગ કર્યો, ત્યાગમાં ત્યાં સુધી આગળ વધ્યો, પણ અંદરમાં રાગનો ત્યાગ સમ્યક પ્રકારે ન થાય. રાગ રહિત એવા તત્વના અવલંબને આધારે જ્યાં સુધી રાગનો અથવા અધ્યાસનો ત્યાગ ન થાય, અથવા જ્યાં સુધી યથાર્થ વિધિનું ગ્રહણ ન થાય, ત્યાં સુધી કાંઈ કામમાં આવતું નથી, બધું નિષ્ફળ જાય છે. એ આ ગાથાની અંદર વિધિનો મુખ્ય વિષય છે. 134 થયો, 135. ત્રણ લોકનો નાથ આત્મ વસ્તુ અભેદ છે, અભેદ વિશે છે. અભેદની વાત લીધી ને, અભેદને એક અભેદને લક્ષમાં લે તો કે જે આત્મા છે, મૂળ સ્વરૂપે છે, જેનું સર્વોત્કૃષ્ટ પરમેશ્વર પદ છે, આત્મા પરમાત્મ પદે બિરાજમાન છે, એને અહીંયા ત્રણ લોકનો નાથ કહેવામાં આવે છે. એમાં હેતુ છે કહેવા પાછળ કે આ જીવ પોતાના સર્વોચ્ચ પદને ભૂલીને દીનતા કરે છે, દીનપણું કરે છે. એટલે એમ કહે છે કે એ દીનતા છે ત્યાં સુધી તને તારી ઉચ્ચ પદની પ્રતીતિ આવશે નહીં. દીન ભયો પદ પ્રભુ પદ જપે મુક્તિ કહાં છે હોય. સુગાનીજી આ વાત બહુ કરતા, હમકો તો ભગવાન કે દર્શન કરને મેં ભી દીનતા લગતી હૈ એમ કહેતા. ગવર્મેન્ટના ઓફિસર પાસે કાર્ય કરાવે ને માખણ મારે કે પૈસાવાળાનું માખણ મારે તો પ્રશ્ન નથી, પોતાના કોઈ કામ કરાવવા માટે. પણ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યાં પણ અમને તો દીનતા લાગે છે. એ ભગવાને એમ કહ્યું કે આજ વિનય છે તારો, એને ક્યાં દર્શનની અપેક્ષા છે. જેને દર્શનની અપેક્ષા હોય એને એમ લાગે મારે માન જોતું હોય ને તમે માન ન આપો તો મને અપમાન લાગે. પણ મારું લક્ષ્ય જ ન હોય, માન મારે જોતું જ ન હોય અને તમે મને સન્માન ન આપો તો મારે મને શું લાગવાનો પ્રશ્ન છે. વિકલ્પ જ ન થાય કે ભાઈ આ કેમ મને માન આપતા નથી અથવા મારું એમાં અપમાન છે, એ ક્યાં પ્રશ્ન રહે છે. એક બહુ મજાનો વિષય છે આ બાબતમાં કે ત્રિકાળી પરમાત્માનો આદર કરે ત્યારે આદર કરનાર જે પર્યાય તે શુદ્ધ થાય. એમાં ત્રિકાળીને શું સુધરવાનું કણું છે? પર્યાયને પર્યાય આદર કરે તો પર્યાયનું સુધરવાનું છે. ત્રિકાળીને તો સુધાર બગાડનો પ્રશ્ન નથી, એમ ભગવાન ત્રિકાળી થઈ ગયા છે. એને કોઈ આદર કરે અને કોઈ અનાદર કરે એ પ્રશ્ન એને જ ક્યાં છે? એને તો કોઈ પ્રશ્ન નથી. હવે એનો આદર કરવાનો પ્રશ્ન છે, એને દીનતા કહી તો કોનો આદર કરીને દીનતા કહી, આ સવાલ છે. બસ વાત પૂરી થઈ ગઈ. એનો જે આંખ છે, ધોરણ છે, એ શેના ઉપર માનશો તમે? કે ભગવાનનો અનાદર કરીને અશુભ વિષયમાં જાય, દર્શન કરવા ન આવે ને દુકાને જાય તો એમ કહીએ કે ભગવાનનો અનાદર કરે છે. પણ આત્મામાં જાય તો એને ભગવાનનો અનાદર નથી કહેતા. ત્યારે ભગવાને એમ કહે છે કે અમારો આદર આવી ગયો. એમાં આવે છે અમારી આજ્ઞા જે હતી. ભગવાનની સ્તુતિ કોને કહેવી? 31, 32, 33 ગાથામાં તીર્થંકરની સ્તુતિનું વર્ણન આવી ગયું કે જ્ઞાન સ્વભાવ મુનિ આદમ, જે જ્ઞાન સ્વભાવને અધિકપણે જાણે છે એને તીર્થંકરની સ્તુતિ કરી છે. એમ તીર્થંકરો કહે છે, ઠીક. એટલે ગિને છે એની અંદર તો ભગવાનના દર્શન કરતાં પણ અમને દીન પણ લાગે છે. એ દીન વૃત્તિને અને પોતાના ત્રણ લોકના નાથ એવા પરમેશ્વર પદને લક્ષ્યમાં લઈને એ વાત છે. અધરથી છે નહીં એ વાત છે. એમ જ છે. એ દુઃખભાવ લાગે છે, રાગભાવ લાગે છે, દીનપણું લાગે છે, અને એટલે જ એનો સમસ્તપણે પરિત્યાગ કરીને પોતાના શુદ્ધ અને અધીન ભાવની અંદર સ્થિર રહેવામાં આવે છે. એ અધીન ભાવ છે, દીન ભાવ નથી.
દિવાળી દેશ કી મહાન હો.